એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. હું છું આપનું યજમાન
અને હું છું નિષ્ણાત વક્તા. આજે આપણે એક બહુ જ આમ રસપ્રદ પુસ્તક પર વાત કરવાના છીએ, એડમ ગ્રાન્ટનું હિડન પોટેન્શિયલ, એટલે કે છુપાયેલી ક્ષમતા.
હા, અને આ વિષય મને લાગે છે કે આજે બહુ જ મહત્વનો છે, નહીં?
ચોક્કસ.
આપણે એવી દુનિયામાં છીએ જ્યાં બસ પહેલી નજરે દેખાતી પ્રતિભા, કોણ કેટલું જલ્દી શીખે છે, કોની શરૂઆત સારી છે, એના પર જ બધો ફોકસ હોય છે.
બરાબર.
પણ શું આ જ સાચી ક્ષમતા છે, કે પછી આપણે કંઈક મોટી વાત આમ ચૂકી રહ્યા છીએ?
બિલકુલ સાચી વાત છે. ઘણીવાર એવું બને છે, ખબર છે, જેઓ શરૂઆતમાં થોડા ધીમા હોય અથવા જેમની આવડત તરત ન દેખાય,
હા,
તેમને આપણે કદાચ નજરઅંદાઝ કરી દઈએ છે. આ પુસ્તક આપણને વિચારવા પ્રેરે છે કે સાચી ક્ષમતા પેલી જન્મજાત પ્રતિભામાં કદાચ એટલી નથી જેટલી આપણા ચારિત્ર્યમાં છે. આપણી શીખવાની ધગશ, આપણી ટેવો એમાં રહેલી છે. અને આ વાત છે ને, એ ફક્ત પર્સનલ ગ્રોથ માટે જ નહીં, પણ શિક્ષણ, પેરેન્ટિંગ, અરે ઓફિસમાં કામ કરવાની જગ્યાએ પણ બહુ ઉપયોગી છે.
તો ચાલો આ વિચારના મૂળમાં જઈએ. શરૂઆત કરીએ લેખકથી. એડમ ગ્રાન્ટ કોણ છે તેઓ, અને એમની વાત શા માટે મહત્વની છે?
એડમ ગ્રાન્ટ ખાલી લેખક નથી, એ પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીની જે પ્રખ્યાત વોર્ટન સ્કૂલ છે ને,
હા વોર્ટન,
ત્યાં સંસ્થાકીય મનોવૈજ્ઞાનિક છે, ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજિસ્ટ. અને એમની ખાસ વાત એ છે કે તેઓ બહુ નાની ઉંમરે ત્યાં ટેન્યોર્ડ પ્રોફેસર બની ગયા હતા.
ઓહ,
હા, એટલે એમને આજના સમયના ટોચના વિચારકોમાં ગણવામાં આવે છે. ખાસ કરીને કામ, પ્રેરણા, માણસો કેવી રીતે વર્તે છે એ બધા ક્ષેત્રોમાં.
હા, મેં પણ એમના બીજા પુસ્તકો વિશે સાંભળ્યું છે, પેલું ગેવ એન્ડ ટેક, ઓરિજિનલ્સ, અને ખાસ કરીને થિંક અગેન. એ બધા બહુ ચાલ્યા છે.
બરાબર.
શું વાત એમના દ્રષ્ટિકોણને આટલો અલગ બનાવે છે?
એમની ખૂબી એ છે કે તેઓ જે ભારેખમ રિસર્ચ હોય ને,
હા,
એને એકદમ સરળ ભાષામાં સમજાવે છે, એવી રીતે કે સામાન્ય માણસ પણ સમજી શકે અને પોતાના જીવનમાં ઉતારી શકે.
વ્યવહારુ રીતે.
હા, વ્યવહારુ. અને તેઓ માત્ર થિયરી નથી કહેતા, નક્કર પુરાવા આપે છે, દુનિયાભરના ઉદાહરણો આપે છે. અને મુખ્ય વાત, જે ચાલતી આવતી માન્યતાઓ છે ને, એને પડકારતા ડરતા નથી. જેમ કે આ પુસ્તકમાં જ ટેલેન્ટ તો જન્મથી જ હોય, આ આખા વિચાર પર જ સવાલ ઉઠાવે છે.
એટલે થિંક અગેનનું જ આગળનો ભાગ કહી શકાય.
હા, એક રીતે કહી શકાય. થિંક અગેન કહે છે કે આપણા વિચારો પર ફરી વિચાર કરો, જ્યારે હિડન પોટેન્શિયલ કહે છે કે આપણી પોતાની ક્ષમતા વિશે ફરી વિચારો, એની કેવી રીતે વિકસાવવી એના પર ફોકસ કરો.
સમજાયું. તો પુસ્તકનો જે મુખ્ય સૂર છે એ શું છે, હિડન પોટેન્શિયલનો મૂળ વિચાર?
મૂળ દલીલ તો આમ ક્રાંતિકારી જેવી છે કે મહાનતા કે સફળતા એ મુખ્યત્વે કોઈ જન્મજાત ભેટ નથી.
ઓકે.
પણ એ એક સંભાવના છે જેને યોગ્ય પ્રયત્નોથી, યોગ્ય વાતાવરણથી આમ વિકસાવી શકાય છે. વિકસાવીએ છીએ. અને આપણા વિકાસ માટે કેવી સિસ્ટમ્સ બનાવીએ છીએ?
એટલે શરૂઆતમાં કોણ તેજ છે એના કરતાં લાંબા ગાળે કોણ સતત શીખતું રહે છે, સુધરતું રહે છે, એ વધુ મહત્વનું છે. પેલી કાચબાને સસલાની વાર્તા જેવું થયું, નહીં?
બરાબર બરાબર, એ જ મુદ્દો. આપણે ઘણીવાર સસલાની સ્પીડથી અંજાઈ જઈએ છીએ.
હા.
અને પેલા કાચબાની જે ધીમી પણ સતત મહેનત છે ને, એને ઓછી આંકીએ છીએ. ગ્રાન્ટ કહે છે કે આપણો સમાજ, આપણી શાળાઓ, કંપનીઓ બધા જ ક્ષમતાને ઓળખવામાં ભૂલ કરે છે.
કઈ રીતે?
આપણે શરૂઆતની ચમકદમક પર વધુ ધ્યાન આપીએ છીએ, જે દેખીતી રીતે ટેલેન્ટેડ લાગે એના પર.
હા, તરત દેખાય એના પર.
હા, અને જેમનામાં ધીરે ધીરે પણ સતત વિકસવાની ક્ષમતા છે એમને કદાચ આપણે પાછળ છોડી દઈએ છીએ. પુસ્તક સવાલ પૂછે છે, આપણે ખાલી એ જ કેમ જોઈએ કે કોણ ટેલેન્ટેડ છે? આપણે એ કેમ નથી જોતા કે કોણામાં એવા ગુણો છે જે એને લાંબા ગાળે સફળ બનાવશે?
આ તો ખરેખર વિચારવા જેવી વાત છે. તો આ પુસ્તક કોના માટે છે? શું ખાલી સ્ટુડન્ટ્સ કે એમ્પ્લોઈઝ માટે?
ના ના, આ પુસ્તક તો ખરેખર આમ બધા માટે છે. પેરેન્ટ્સ, ટીચર્સ, મેનેજર્સ, કોચ.
હા,
અરે કોઈ પણ વ્યક્તિ જે પોતાની ક્ષમતાને વધુ સારી રીતે સમજવા માંગે છે, વિકસાવવા માંગે છે, અથવા બીજાને એમની ક્ષમતા સુધી પહોંચવામાં મદદ કરવા માંગે છે.
ઓકે.
પુસ્તક આપણને એક આખી સફર પર લઈ જાય છે. પહેલા સમજાવે છે કે વ્યક્તિગત રીતે ક્યા ચારિત્રિક કૌશલ્યો જોઈએ, પછી એને ટકાવી રાખવા માટે કેવી માળખાકીય વ્યવસ્થા એટલે કે સ્ટ્રક્ચર્સ બનાવવા, અને છેલ્લે સમાજ અને સંસ્થાઓ કેવી રીતે એવી સિસ્ટમ્સ બનાવી શકે કે જ્યાં બધાને સમાન તક મળે, કોઈની ક્ષમતા દબાઈ ન જાય.
ચાલો ત્યારે આ મુદ્દાઓને થોડા ઊંડાણથી સમજીએ. શરૂઆત કરીએ ચારિત્ર કૌશલ્યોથી. ગ્રાન્ટ કહે છે કે આ જન્મજાત પ્રતિભા કરતાં પણ વધુ મહત્વના છે. આ વાત થોડી આમ પચાવવી અઘરી લાગે, કારણ કે આપણે તો હંમેશા આઈક્યુ, નેચરલ ટેલેન્ટ એની જ વાતો સાંભળી છે.
હા, અને આજ તો પુસ્તકનો પાયો છે. ગ્રાન્ટ સ્પષ્ટ કરે છે કે ચારિત્ર અહીં નૈતિક ગુણોના અર્થમાં નથી,
ઓકે,
પણ શીખી શકાય તેવી વર્તણૂકો, જેમ કે સક્રિયતા એટલે કે પ્રોએક્ટિવ બનવું, પહેલ કરવી, શિસ્ત, દ્રઢતા, મુશ્કેલીમાં પણ ટકી રહેવું, જિજ્ઞાસા.
અને આ બધું શીખી શકાય છે?
હા, ગ્રાન્ટ કે જે આ બધું શીખી શકાય છે, તેમણે પેલું પોલગાર બહેનોનું ક્લાસિક ઉદાહરણ આપ્યું છે.
હા, શતરંજવાળું.
હા, એમના પિતા માનતા હતા કે જીનિયસ પેદા નથી થતા, બનાવાય છે, અને એમણે પોતાની ત્રણે દીકરીઓને એવી રીતે ટ્રેન કરી કે તેઓ વર્લ્ડ ક્લાસ ચેસ ગ્રાન્ડ માસ્ટર બની.
વાહ.
આ બતાવે છે કે યોગ્ય તાલીમ, યોગ્ય વાતાવરણ મળે તો અસાધારણ ક્ષમતા પણ વિકસાવી શકાય છે. વારસા કરતા ઉછેર વધુ મહત્વનો બની શકે છે.
એનો અર્થ એ થયો કે આપણામાંના દરેકમાં ક્યાંક ને ક્યાંક શક્યતા રહેલી છે, ભલે આપણે કોઈ વિષયમાં નેચરલી ગિફ્ટેડ ન હોઈએ.
બરાબર.
પણ આ વિકાસની જે પ્રક્રિયા છે એ સહેલી તો નથી હોતી. ગ્રાન્ટે અસ્વસ્થતા, ડિસ્કમ્ફર્ટની વાત કરી છે, કે જે લોકો અસ્વસ્થ થવા તૈયાર હોય છે તેઓ જલ્દી શીખે છે. આ કઈ રીતે? આપણે તો સ્વાભાવિક રીતે આરામ જ શોધીએ ને.
સાચી વાત. પણ ગ્રાન્ટ કહે છે કે ગ્રોથ હંમેશા આપણા કમ્ફર્ટ ઝોનની બહાર જ થાય છે. જ્યારે આપણે કંઈક નવું શીખીએ છીએ ત્યારે શરૂઆતમાં ભૂલો થાય, અણઘડ લાગે, કદાચ નિષ્ફળ પણ જઈએ. આ બધું નોર્મલ છે અને જરૂરી પણ છે.
જરૂરી?
હા, કારણ કે જે લોકો આ શરૂઆતને, અસ્વસ્થતાને સ્વીકારી શકે છે, જેઓ ખરાબ દેખાવાથી ડરતા નથી,
ઓકે,
તેઓ જ લાંબા ગાળે વધુ શીખે છે. પુસ્તકમાં પેલા અવકાશયાત્રી જો સેમ હર્નાન્ડેઝનું ઉદાહરણ છે.
હા, સાંભળ્યું છે.
નાસાએ એમને 11 વાર રિજેક્ટ કર્યા હતા, પણ દરેક વખતે હાર માનવાને બદલે એમણે જોયું કે શું ખૂટે છે એ સુધાર્યું અને છેવટે પહોંચી ગયા.
અદ્ભુત.
અહીં જ પેલી અપૂર્ણતાની શક્તિ, પાવર ઓફ ઇમ્પરફેક્શનની વાત આવે છે.
એટલે કે
પરફેક્ટ બનવાની કોશિશ કરવી એના કરતાં ભૂલો કરીને શીખવું વધુ સારું. આપણે ત્યાં તો ભૂલ કરવી નહીં એવું જ શીખવાય છે.
હા, પણ ગ્રાન્ટ અહીં એક ભેદ પાડે છે. એ કહે છે કે બે પ્રકારના પરફેક્શનિઝમ હોય છે.
ઓકે.
એક જે નિષ્ફળતાના ડરથી આવે, આપણને રોકી દે છે, કંઈ નવું ટ્રાય જ ના કરવા દે.
હા, ડર લાગે.
હા. અને બીજો પ્રકાર છે જે શ્રેષ્ઠ બનવાની તંદુરસ્ત ઈચ્છાથી આવે, આપણને સુધારો કરવા પ્રેરે છે. આ બીજા પ્રકારમાં ભૂલોને ફેલિયર તરીકે નહીં પણ શીખવાની તક તરીકે જોવામાં આવે છે. મૂલ્યવાન ડેટા. ગ્રાન્ટ એને સુંદર ભૂલો, બ્યુટિફુલ ઉપ્સ કહે છે.
જો ભૂલ કરતા ડરતા નથી, તેઓ વધુ પ્રયોગો કરે છે, વધુ ઝડપથી શીખે છે.
આ તો થઈ માઇન્ડસેટની વાત. પણ આ ધગસ, આ પ્રયત્નો, એને ટકાવી કેવી રીતે રાખવા? કારણ કે મોટિવેશન તો ઉપર નીચે થયા કરે. અહીં જ પેલી માળખાકીય વ્યવસ્થાની વાત આવે છે, ખરું ને?
બરાબર. સ્ટ્રક્ચર્સ ફોર મોટિવેશન.
હા, જેમ કે હ્યુમન સ્પોન્જ બનવો અને પેલું સ્કેફોલ્ડિંગ બનાવવો. આ શું છે
હ્યુમન સ્પોન્જ? એટલે આમ વાદળી જેવું બનવું.
એટલે કે
જ્ઞાન અને અનુભવ શોષી લેવાની વૃત્તિ, સતત શીખતા રહેવું, સવાલો પૂછવા, અલગ અલગ લોકો પાસેથી, અલગ અલગ સોર્સમાંથી શીખવું, અતૃપ્ત જિજ્ઞાસા.
ઓકે, અને સ્કેફોલ્ડિંગ?
આ વિચાર બહુ જ પાવરફુલ છે. સ્કેફોલ્ડિંગ એટલે પેલી પાલખ જે બાંધકામ વખતે ટેકો આપવા વપરાય છે ને.
હા, ટેમ્પરરી સપોર્ટ.
બસ એ જ. ગ્રાન્ટ કહે છે કે આપણી ઈચ્છાશક્તિ, આપણું વિલ પાવર એ મર્યાદિત છે, એના પર હંમેશા ભરોસો ન રખાય.
સાચી વાત છે.
એટલે આપણે આપણી આસપાસ એવી ટેકારૂપ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ જે આપણને શિસ્તબદ્ધ રહેવામાં મદદ કરે, જાણે કે ઓટોપાયલટ પર મૂકી દે.
દાખલા તરીકે?
જેમ કે એક ચોક્કસ રૂટીન બનાવવું, કોઈ મિત્ર કે સહકર્મી સાથે મળીને એકબીજાને જવાબદાર રાખવા, અકાઉન્ટેબિલિટી પાર્ટનર, નિયમિતપણે પોતાના કામ પર ફીડબેક મેળવવો. આ સ્કેફોલ્ડ્સ આપણને ટ્રેક પર રાખે છે, ખાસ કરીને જ્યારે આપણું મોટિવેશન ડાઉન હોય. અને એકવાર ટેવ પડી જાય પછી કદાચ એ ટેકાની જરૂર પણ ન રહે.
આ સ્કેફોલ્ડિંગનો વિચાર ખરેખર બહુ જ પ્રેક્ટિકલ લાગે છે. ખાલી મનોબળ પર આધાર રાખવાને બદલે પોતાની આસપાસ સિસ્ટમ ગોઠવવી. વાહ.
હા.
અને બીજો એક મુદ્દો હતો પ્રો સોશિયલ મોટિવેશન, એટલે કે બીજાને મદદ કરવાનો હેતુ. એ આપણને ટકી રહેવામાં મદદ કરે છે. આ કઈ રીતે કામ કરે છે?
ગ્રાન્ટનું રિસર્ચ બતાવે છે કે જ્યારે આપણે ખાલી પોતાના ફાયદા માટે નહીં પણ કોઈ મોટા ઉદ્દેશ્ય માટે કે બીજાના ભલા માટે કામ કરીએ છીએ ત્યારે આપણી દ્રઢતા, આપણું ગ્રીટ વધી જાય છે.
ખરેખર.
હા, મુશ્કેલીઓ આવે ત્યારે હાર માની લેવાની શક્યતા ઘટી જાય છે. જ્યારે આપણને ખબર હોય કે આપણા કામથી બીજાના જીવનમાં કંઈક સારો ફરક પડી રહ્યો છે,
હા,
ત્યારે એક અલગ જ એનર્જી મળે છે. આપણો હેતુ આપણા પોતાના કરતાં મોટો બની જાય છે અને એ પ્રેરણાનો એક બહુ મોટો સોર્સ બની શકે છે.
આ બધી વાતો થઈ વ્યક્તિગત સ્તરે આંતરિક પ્રેરણાની, પણ પુસ્તકનો છેલ્લો ભાગ તકોની પ્રણાલીઓ, સિસ્ટમ્સ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ પર છે. એટલે કે સંસ્થાઓ, સમાજ, એ લોકો કેવી રીતે ખાતરી કરી શકે કે તેઓ કોઈની છુપાયેલી ક્ષમતાને અવગણી ન દે. ઘણીવાર પક્ષપાત કે પછી પેલો વિશેષાધિકાર, પ્રિવિલેજ,
હા,
એના કારણે યોગ્ય માણસ પાછળ રહી જાય છે.
હા, અને આ બહુ જ અગત્યનો મુદ્દો છે. ગ્રાન્ટ આને પોટેન્શિયલ બ્લાઇન્ડનેસ કહે છે,
ક્ષમતા પ્રત્યેનો અંધાપો.
બરાબર. શાળાઓ સારા માર્ક્સ લાવનારને જ હોશિયાર માની લે, કંપનીઓ સારા દેખાતા રેઝ્યુમેવાળાને જ થક આપે, એ જોયા વગર કે માર્ક્સ કે રેઝ્યુમે પાછળ કદાચ પ્રિવિલેજનો હાથ હોય.
સાચી વાત.
ગ્રાન્ટ સૂચવે છે કે સંસ્થાઓએ ભરતી અને મૂલ્યાંકનની એવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ જે વ્યક્તિની શીખવાની ક્ષમતા પર, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ પર, એના ચારિત્ર કૌશલ્યો પર વધુ ધ્યાન આપે.
કેવી પદ્ધતિઓ?
જેમ કે ઉમેદવારને કામનો એક નાનો નમૂનો આપવો, વર્ક સેમ્પલ ટેસ્ટ, અથવા બધા માટે સરખા વર્તણૂક આધારિત સવાલો સાથે સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ લેવા. આનાથી શું થાય? પેલો પૂર્વગ્રહ ઘટે અને વાસ્તવિક ક્ષમતા, જે કદાચ છુપાયેલી હોય, એને ઓળખવાની શક્યતા વધે.
તો આખી ચર્ચા પરથી જો આપણે મુખ્ય સંદેશ તારવવા હોય, કી ટેકઅવેઝ, તો કયા કહી શકાય? પહેલો તો એ સ્પષ્ટ છે કે જન્મજાત પ્રતિભા કરતાં ચારિત્રિક કૌશલ્ય વધુ મહત્વનું છે અને તે વિકસાવી શકાય છે.
બિલકુલ. બીજો, ખાલી ઈચ્છાશક્તિ પર ભરોસો ન રાખો. સતત વિકાસ માટે ટેકારૂપ વ્યવસ્થા, એટલે કે સ્કેફોલ્ડિંગ અને સિસ્ટમ્સ બનાવો.
હા. ત્રીજો,
વિકાસ માટે અસ્વસ્થતા અને અપૂર્ણતા જરૂરી છે, એને સ્વીકારતા શીખો. ભૂલો એ શીખવાની નિશાની છે, નિષ્ફળતાની નહીં.
બરાબર. ચોથો, ક્ષમતા કોઈ પથ્થરની લકીર નથી, એ વિકસી શકે છે. એટલે કોઈના પર હોશિયાર કે નબળાનું લેબલ મારવાને બદલે એમના વિકાસની શક્યતા જુઓ.
સાચી વાત. અને પાંચમો, જે મને બહુ ગમ્યો, એ છે કે બીજાના વિકાસમાં મદદ કરવાથી આપણો પોતાનો વિકાસ પણ થાય છે, સામૂહિક વિકાસ.
હા, આ બધા જ મુદ્દા આપણા રોજિંદા જીવનમાં, શિક્ષણમાં, કામકાજમાં બહુ જ ઉપયોગી થઈ શકે એવા છે.
જેમ કે પેલું, ક્ષમતા એ નથી કે તમે કેટલા ઊંચે પહોંચ્યા છો,
હા,
પણ એ છે કે તમે ત્યાં પહોંચવા કેટલી લાંબી સફર ખેડી છે.
આ
ખરેખર પ્રોસેસ પર, જર્ની પર ભાર મૂકે છે, ખાલી પરિણામ પર નહીં.
હા. અને પેલું બીજું, છુપાયેલી ક્ષમતા એ નથી કે તમારી પાસે કંઈ ગિફ્ટ નથી, તે એ ચારિત્ર્ય કૌશલ્યો વિશે છે જે તમે હજી વિકસાવ્યા નથી. આ સાંભળીને એકદમ આમ આશા જાગે છે ને?
એકદમ, કે હજી ઘણું બધું શક્ય છે.
અને પેલી પ્રેક્ટિકલ વાત, આપણી ઈચ્છાશક્તિને મજબૂત કરવા કરતાં સ્કેફોલ્ડ્સ બનાવવું વધુ સારું છે.
સ્માર્ટ વર્ક, નોટ જસ્ટ હાર્ડ વર્ક.
એક્ઝેક્ટલી.
તો આ બધા સારા વિચારો છે, પણ એને અમલમાં કેવી રીતે મૂકી શકાય રોજિંદા જીવનમાં? થોડા નક્કર સૂચનો.
વ્યક્તિગત સ્તરે પહેલા તો પોતાની જાતને પૂછો, મારે કયું ચારિત્ર્ય કૌશલ્ય વિકસાવવાની જરૂર છે? શું હું પૂરતી પહેલ કરું છું? શું હું ફીડબેક સ્વીકારી શકું છું?
આત્મનિરીક્ષણ. હા. પછી જાણી જાણીને એવા કામ હાથમાં લો જે તમને થોડા અસ્વસ્થ કરે, કમ્ફર્ટ ઝોનની બહાર કાઢે. લોકો પાસેથી ફીડબેક માંગો. ભૂલો થાય તો એની નોંધ લો, એમાંથી શું શીખ્યા એ વિચારો.
અને પેરેન્ટ્સ કે ટીચર્સ માટે.
બાળકના પ્રયત્નોની પ્રશંસા કરો, ખાલી પરિણામની નહીં. તે બહુ મહેનત કરી એવું કહો, તું બહુ હોશિયાર છે એના બદલે. એમને ભૂલો કરવા દો અને એને શીખવાની તક તરીકે જુઓ.
બરાબર. અને કાર્યસ્થળ પર, ઓફિસમાં,
મેનેજરો જ્યારે ભરતી કરે ત્યારે ખાલી અનુભવ કે ડિગ્રી પર જ ફોકસ ન કરે, પણ ઉમેદવારની શીખવાની ક્ષમતા, એની પ્રોબ્લેમ સોલ્વિંગની રીત, એના પર ધ્યાન આપે.
હા,
ટીમમાં એવું વાતાવરણ બનાવે જ્યાં લોકો ભૂલ કરતા ડરે નહીં, નવા આઈડિયા આપી શકે અને સહકર્મીઓ એકબીજાને શીખવામાં મદદ કરે, એને પ્રોત્સાહન આપે. પ્યોર લર્નિંગ.
આખી વાતચીત ખરેખર બહુ જ આમ આંખો ખોલી નાખે એવી રહી. મારા માટે સૌથી મોટો આહા મોમેન્ટ પેલો સ્કેફોલ્ડિંગનો વિચાર હતો. આપણે હંમેશા પોતાની જાતને વધુ ડિસિપ્લિન બનવા માટે ફોર્સ કરતા રહીએ છીએ, પણ એના બદલે આપણું વાતાવરણ જ એવું ગોઠવીએ કે સાચું કામ કરવું સહેલું બની જાય. આ વિચાર ખરેખર બહુ રાહત આપનારો છે.
સાચી વાત છે.
પોતાની જાત સાથે લડવાને બદલે સિસ્ટમ બદલવી કદાચ વધુ અસરકારક છે.
બિલકુલ. અને હું શ્રોતાઓને આ એક અંતિમ વિચાર સાથે છોડવા માંગીશ કે આ અઠવાડિયે તમે તમારા વિકાસને ટેકો આપવા માટે કયું એક નાનું સ્કેફોલ્ડ બનાવી શકો છો.
સારો સવાલ છે.
કદાચ રોજ 15 મિનિટ કંઈક નવું શીખવા માટે ફિક્સ કરવી, કે પછી કોઈ મિત્ર સાથે મળીને નક્કી કરવું કે એકબીજાને પોતાના ગોલ માટે જવાબદાર રાખીશું. અને થોડું મોટા પાયા વિચારીએ તો આપણે આપણા સમુદાયમાં, આપણા કાર્યસ્થળોમાં એવી તકોની પ્રણાલીઓ કેવી રીતે બનાવી શકીએ જેથી દરેકની, ખરેખર દરેકની, છુપાયેલી ક્ષમતાને ખીલવાનો મોકો મળે. કારણ કે જેમ ગ્રાન્ટ કહે છે, ક્ષમતા એ શોધવાની વસ્તુ નથી,
વિકસાવવાની છે.
બરાબર, વિકસાવવાની શરત છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.